આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયામાં ઉનાળાને વૈજ્ઞાનિકો સંપૂર્ણ પરિવર્તન કહી રહ્યા છે. વર્લ્ડ વેધર એટ્રીબ્યુશનના એક નવા અભ્યાસ પ્રમાણે દેશમાં હવે દર સરેરાશ 5 વર્ષમાં ગરમીના મોજા આવવાની શક્યતા છે. અભ્યાસના સંશોધકો કહે છે કે હવામાન પરિવર્તનને કારણે જાન્યુઆરીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ગરમીના મોજા આવવાની શક્યતા 5 ગણી વધી ગઈ છે અને દેશને બદલાયેલી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાની તાત્કાલિક જરૂર છે. દેશના દક્ષિણ પૂર્વીય રાજ્યો આ સપ્તાહના અંતથી શરૂ થતા લાંબા તીવ્ર ગરમીના મોજાની ચેતવણી આપવામાં આવી છે.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયાના ઉનાળાને વૈજ્ઞાનિકો સંપૂર્ણ પરિવર્તન કહી રહ્યા છે, કારણ કે ગરમીના મોજા વધુને વધુ તીવ્ર બની રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દક્ષિણ રાજ્યોએ જાન્યુઆરીની શરૂઆતમાં વર્ષ 2019-2020ના ઉનાળા પછીની સૌથી ખરાબ ગરમીના મોજાની સ્થિતિ અનુભવી છે. વર્ષ 2019-20માં વિનાશક બુશફાયર થઈ હતી. વર્લ્ડ વેધર એટ્રીબ્યુશનના એક નવા અભ્યાસના લેખકો કહે છે કે હવામાન પરિવર્તનના કારણે આ તાજેતરના ગરમીના મોજા આવવાની શક્યતા 5 ગણી વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ક્લાઇમેટ સાયન્ટિસ્ટ અને રિપોર્ટના લેખકોમાંના એક લેખક પ્રોફેસર સારા પર્કિન્સ કિર્ક પેટ્રિક કહે છે કે તાજેતરની ગરમીનું મોજું ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે તે લા નીના દરમિયાન જોવા મળે છે, જે સામાન્ય રીતે ઠંડા તાપમાનનો સંકેત આપે છે. વધુમાં સારા કહે છે કે લા નીના સમર દરમિયાન આપણે ઓછા ગરમીના મોજાની અપેક્ષા રાખીએ છીએ અને વર્ચ્યુઅલ રીતે જોવા જઈએ તો આ કોઈ ગરમીના મોજાનો અંત નથી.
During La Nina summers, we do expect to see less heat waves and virtually none that are on that extreme end of heat waves. This particular heat wave was classified as an extreme heat wave in some regions of Australia, so it is exceedingly rare to see an event like this during a La Nina summer.
અભ્યાસ દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયામાં સરેરાશ દર 5 વર્ષે ઓસ્ટ્રેલિયાના 40 વર્ષમાં ઉચ્ચ તાપમાન સાથે ગરમીના મોજા આવવાની અપેક્ષા છે. આ માનવ પ્રેરિત ગ્લોબલ વોર્મિંગ પહેલા એક સદીમાં 4 વખત જ આવું થતું હતું. ગ્લોબલ વોર્મિંગ 1.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પછી કે જે વર્તમાન નીતિઓ હેઠળ સદીના અંત સુધીમાં પહોંચવાનો અંદાજ ધરાવે છે. આવી ઘટનાની શક્યતા અને તીવ્રતા વધવાનું ચાલુ રહેવાનો અંદાજ ધરાવે છે, જે વધુ 3 ગણી થવાની શક્યતા છે. સંશોધકો કહે છે કે આ તારણો ઓસ્ટ્રેલિયા માટે ઉત્સર્જન ઘટાડવાની અને આ વધતી જતી આત્યંતિક પરિસ્થિતિઓમાં તેની નીતિઓને અનુકૂલિત કરવાની તાત્કાલિક જરૂરિયાતને રેખાંકિત કરે છે. પ્રોફેસર કિર્ક પેટ્રિક કહે છે કે જાહેર ધારણા પર પરિવર્તન લાવવાની ખૂબ જ જરૂર છે. વધુમાં તેઓ કહે છે કે મને લાગે છે કે આપણે ભારે ગરમીથી બચવા માટે અને તેના માટે ગંભીર હોઈએ તો અતિશય ગરમી પ્રત્યે લોકોની વિચારધારા બદલવા માટે ઘણું આગળ વધવાની જરૂર છે.
I think we need to go a long way in changing the public perception towards extreme heat if we are serious about mitigating and protecting ourselves from them. It's not to say it's not possible. There are many ways we can do this, but we do need to shift our attitudes to take them more seriously.
આ અહેવાલમાં ચેતવણીઓ ત્યારે આપવામાં આવી છે કે જ્યારે ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વીય રાજ્યોમાં શરૂ થતી લાંબી તીવ્ર ગરમીની લહેર માટે તૈયારી કરી રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વિક્ટોરિયાના કેટલાક ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સહિત કેટલાક અંતર્દેશીય પ્રદેશોમાં 40ના દાયકાની અંદર મહત્તમ તાપમાન સતત દિવસો સુધી નોંધાઈ શકે છે. મુખ્ય શહેરો પણ ભારે ગરમીનો ભોગ બનવાની ધારણા છે, જેમાં એડિલેડ, મેલબર્ન અને કેનબરામાં ઘણા દિવસો સુધી 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાન પહોંચવાની આગાહી છે. વિક્ટોરિયા સ્ટેટ કંટ્રોલ સેન્ટરના પ્રવક્તા ડેવિડ ન્યુજેન્ટ કહે છે કે ગરમીની લહેર બુશફાયરના બીજા રાઉન્ડને વેગ આપી શકે છે અને હાલમાં લાગેલી આગને વધુ ખરાબ કરી શકે છે. વધુમાં ન્યુજેન્ટ કહે છે કે 3 મોટી આગ કે જે હજુ ચાલુ છે તે ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં અમે ઘણી બધી આગને કાબૂમાં લઈ શક્યા છીએ.
Three of our major fires that are still going, a number of other fires that we have been able to contain over the last few days, but as these conditions get hot and we have extreme fire danger ratings in some districts tomorrow and that will occur again next week, is that we are particularly focused on the efforts to make sure our fires don't spread significantly under those conditions.
ડેવિડ ન્યુજેન્ટ દક્ષિણ ઓસ્ટ્રેલિયા, ન્યૂ સાઉથ વેલ્સ અને ખાસ કરીને વિક્ટોરિયાના ઉત્તર પશ્ચિમ ભાગોમાં આગામી અઠવાડિયાની શરૂઆતમાં ગરમી વધવાની ધારણા ધરાવે છે. એડિલેડમાં 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો પહોંચવાની શક્યતા છે. ન્યૂ સાઉથ વેલ્સમાં તાપમાન ટોચ પર રહેવાની શક્યતા છે. ન્યૂઝીલેન્ડ લોકોને માહિતગાર રહેવા અને વધુ ખરાબ પરિસ્થિતિઓ માટે અગાઉથી તૈયારી કરવા માટે વિનંતી કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ કહે છે કે આપણા સમુદાય માટે ખરેખર મહત્વપૂર્ણ સંદેશ એ છે કે આપણે ગરમીના મોજાની સ્થિતિમાં આગળ વધી રહ્યા છીએ અને લોકોએ ખાતરી કરવાની જરૂર છે કે તેઓ પોતાનું અને પરિવારના લોકોનું ધ્યાન રાખે.
You know, a really important message for our community is to understand that we will be heading into heat wave conditions and that people will need to make sure that they look after themselves and looking after family, neighbours, people staying as cool as they can, making sure that they're hydrated and just checking in on all those people around them as well.
વર્લ્ડ વેધર એટ્રીબ્યુશન રિપોર્ટના લેખકો ગરમીને ઓસ્ટ્રેલિયાનો સાયલેન્ટ કિલર કહી રહ્યા છે, જેમાં ગરમીના મોજા પૂર, બુશફાયર, ચક્રવાત અને તોફાનોનું મૃત્યુનું કારણ બની શકે છે. યુનિવર્સિટીના હીટ એન્ડ હેલ્થ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર ઓલી જે કહે છે કે ગરમી અનેક ખતરનાક સ્વાસ્થ્ય પરિણામો ઉભા કરી શકે છે. વધુમાં તેઓ કહે છે કે લોકો વિવિધ કારણોસર હોસ્પિટલમાં દાખલ થાય છે.
People get hospitalized for a variety of different reasons. Heat exhaustion, but often cardiovascular complications, so people with heart disease and having heat-related complications due to that, and also people with kidney disorders. People with respiratory disorders, so lung disease, also struggle in the heat.
Professor J. કહે છે કે આર્થિક પડકારો દ્વારા જોખમી પરિબળો પણ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેઓ કહે છે કે આપણે જે જાણીએ છીએ કે ઘણા લોકો કે જેઓ પ્રાથમિક જૈવિક જોખમ પરિબળો ધરાવતા હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ ભેગા થાય છે, વૃદ્ધ લોકો જેમને વિવિધ પ્રકારના ક્રોનિક રોગ હોય છે, તેઓ ઘણીવાર એવી પરિસ્થિતિમાં હોય છે કે તેમની આવક ઓછી હોય છે.
What we know is that a lot of the people who have the primary physiological or biological risk factors, particularly when they're combined, so elderly with different types of chronic diseases, often those conditions are more prevalent in people who are living on a lower income, and often they don't have access to air conditioning, or indeed they might own an air conditioner but they're concerned about how expensive the bill is going to be at the end of the month, so they choose not to use it, and those are the people that are particularly at risk.
જે કહે છે કે જેમની પાસે એર કન્ડિશનિંગ ની સુવિધા નથી તેમના માટે ઇલેક્ટ્રિક પંખા લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી અસરકારક સસ્તો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ 40 ડિગ્રીથી ઉપરના તાપમાન માટે તેઓ સસ્તા ઠંડક ફેરફારો માટે સલાહ આપી રહ્યા છે. સલાહ આપતા તેઓ કહે છે કે પંખા ફાયદાકારકથી હાનિકારક સુધી પણ થઈ શકે છે. તે શરીરની ગરમીને વેગ આપે છે, તે લોકો દ્વારા અનુભવાતા શારીરિક તાપમાનના તાણને સ્તરને વધારે છે. તેથી અમે સલાહ આપીએ છીએ કે જ્યારે હવાનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે લોકોએ પંખાનો ઉપયોગ ન કરવો જોઈએ.
Fans flip from being beneficial to detrimental, so they actually accelerate body heating, they amplify the level of physiological heat strain that people experience. So we advise that when the air temperature is above 40 degrees Celsius that people shouldn't use fans. So applying water to the skin surface is an exceptionally effective way at limiting the physiological strain that people experience when they're exposed to the heat. And this works really well even above 40 degrees Celsius.
SBS News માટે Angelica Wade દ્વારા પ્રસ્તુત અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
લાઇક શેર કોમેન્ટ કરો SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.